તારીખ 26/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બુક નંબર 163 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 121
પ્રભુત્વ નામની પણ શક્તિ છે. ગુરુદેવ આત્માની શક્તિઓ ઉપર પ્રવચન કરતા ત્યારે એક એક શક્તિ ઉપર એક એક કલાક બબે કલાક પ્રવચન ચાલે તો પણ એમ કહેતા કે આમાં પૂરું પડે એવું નથી. શક્તિને વર્ણવવા જતા એક એક શક્તિની મહત્તા એક એક શક્તિની માનતા એટલી છે કે એને કહેવા જઈએ તો કહી શકાતું નથી, કથનમાં એ વાત પૂરી પડતી નથી. અહીંયા તો આખા વ્યાખ્યાનમાંથી એક પેરેગ્રાફ વ્યાખ્યાનનો એક અંશ નાનો અંશ ખાસ કોઈ વાત એમાં નહીં હોય એ પકડી નાખે છે. એટલે પ્રભુત્વ શક્તિના પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાનના વર્ણનનો એક અંશ છે એ એક બોલ રૂપે ચૂંટવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને જે અવ્રત આદિ ભાવો છે તે કાંઈ કર્મની બળજોરીથી નથી થયા, પણ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. વિચાર દ્રષ્ટિ તો કરતા બુદ્ધિએ કર્તૃત્વ ભાવે વિભાવને કરે છે એને તો કરતા કહ્યો છે, પણ જે સમ્યક દ્રષ્ટિને અધ્યાત્મ શાસ્ત્રમાં રાગાદિ ભાવનું કરતા કહ્યો નથી એના સંબંધમાં સ્પષ્ટીકરણ આવે છે. વિરુદ્ધ વાત નથી, ત્યાં રાગાદિ ભાવનો કરતા કયો નથી એમ કહે છે, અહીંયા કહે છે કે સ્વયં તે કરે છે, છતાં બંને વાત વિરુદ્ધ નથી. કરતા કયો નથી ત્યાં એ કર્તૃત્વ ભાવે કરતા નથી, કરાય છે એનાથી ભિન્ન પડી જાય છે માટે કરતા નથી એમ સમજાવું. અને દ્રષ્ટિના વિષયને એટલા દ્રષ્ટિબળથી ગ્રહણ કરીને બેઠો છે તો એ દ્રષ્ટિ પોકારે છે કે મારું સર્વસ્વ તો મારું સ્વરૂપ છે. હું કેવી રીતે રાગાદીને રાગાદીને કરવા માટે મારી પાસે કોઈ ગુણ નથી, કોઈ સાધન નથી એમ દ્રષ્ટિ ને વાચા મળે છે. પણ એમ કહે છે રાગને કરી શકું નહીં, રાગને કરવો જ અશક્ય છે, મારા માટે મારા વડે મારાથી રાગને કરવો અશક્ય છે. પણ એ વિશે થોડો ગૂઢ પડે છે એટલે આવી અનેક પ્રકારની વિશિષ્ટ શૈલીથી સમજાવવાનો પ્રયત્ન કરે છે સંતો. અહીંયા એ અપેક્ષા નથી, અહીંયા તો કોઈ પણ પદાર્થ પોતાના પરિણામને કરે છે તો એમાં પ્રભુત્વ શક્તિ છે. અને આત્માની વાત લીધી છે અને સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, પણ કોઈ પણ પદાર્થ પોતાના નિજ પરિણામને કરવા માટે પ્રભુ છે. પ્રભુ એટલે સર્વશક્તિમાન છે, એમાં એ કોઈ કઈ ન કરી શકે. સમ્યક દ્રષ્ટિને અવ્રતાદી ભાવો છે, અહીંયા શું વાત કરી કે સમ્યક દ્રષ્ટિ થયા છે, જેણે પોતાના આત્માને શુદ્ધ જાણ્યો છે, શુદ્ધ સ્વભાવે શુદ્ધ પ્રેમે છે, છતાં અવ્રત આદિના ભાવ ચોથા ગુણ સ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ કયા ભાવ છે. કોઈ વાત દ્રષ્ટિબળથી બતાવવા માટે એવી શૈલી કરવામાં આવે કે કર્મની ધોરાવરી છે, કર્મની બળજોરીથી થયા છે એમ કે એવો જવાબ આપી દે, ભૂતગળે કર્યા છે એમ કે એવો જવાબ આપે. પણ કર્મની જોરાવરી શું કે પોતે નિર્બળ છે એનું નામ કર્મની જોરાવરી છે. જે અંશે કર્મમાં જોડાય છે નિર્બળતાને લીધે, અને એવું બળવાન રસ વિપાક વાળું કર્મ ઉદયમાં છે કે જેટલી શક્તિ છે એ ઓછી પડે છે, વ્યક્ત પ્રગટ થયેલી શક્તિ ઓછી પડે છે, ત્યારે એને અવ્રતાદી ભાવ થાય છે. છતાં પણ એ કાંઈ કર્મ કરાવ્યા છે, બળવાન પણ એ કર્મ જીવની પર્યાયને દ્રષ્ટિની પર્યાયને વાળી લીધી, ફેંકી લીધી, એવું કઈ નથી થયું, એ પ્રકાર નથી થયો. પણ આત્મા એ પોતે સ્વયં તેને કયા છે, આત્મા પોતે જેટલા પ્રમાણમાં રાગાદી અશુદ્ધ પરિણામ કરે એટલો અપરાધ આત્માનો પોતાનો છે, ચાહે મિથ્યા દ્રષ્ટિ હો ચાહે સમ્યક દ્રષ્ટિ હો. જેટલો વિભાવ ભાવ થાય એ પોતે સ્વતંત્રપણે કરે છે, બીજા કોઈ કરાવે છે એવું સમ્યક દ્રષ્ટિ માનતા નથી. પોતે કરીને પોતાના દોષને એ પોતે જાણે છે, એ જાણવાને અશુદ્ધ નહીં પણ કયો છે, પોતાના પોતાની અશુદ્ધિને જાણનાર જ્ઞાનને અશુદ્ધ નહીં પણ કહેવામાં આવ્યો છે. વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે. વિકાર કરવામાં પણ આત્મા પ્રભુ છે અને વિકાર ટાળવામાં પણ આત્મા પોતે જ પ્રભુ છે, બંનેમાં પોતે જ સર્વશક્તિમાન છે. જો બીજા કરાવે તો પોતે ટાળી શકે નહીં, જો પોતે કરે તો પોતે ટાળે, ભૂલ પોતે કરે તો પોતે સુધારે, એમ વિભાવ પોતે કરે તો પોતે જ વિભાવને નહીં કરવા માટે તૈયાર થઈ શકે, નહીં તો વાત પરાધીન થઈ ગઈ. બીજા એ કરાવ્યા હું કેવી રીતે ટાળું, બીજા કરાવે છે મારે તો ઘણા ટાળવા છે, પણ બીજા કરાવે છે કર્મનો ઉદય કરાવે છે, એ વાત બિલકુલ સાચી નથી. વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે, બંનેમાં આત્મા પોતે સ્વતંત્રપણે કરતા છે, બંનેમાં આત્મા સ્વતંત્રપણે જ કરતા છે. પ્રધાનતાથી એવા કથન આવે કે વિતરાગી મુનિરાજને જોવે ત્યાં કષાયવાળા જીવના પરિણામ પણ શાંત થઈ જાય, મંદ કષાયવાળા થઈ જાય, એવી શાંત મૂર્તિ હોય. ઉપસમ રસ નો ઢાળો એને દર્શન કરે ને ત્યાં મનુષ્ય તો શું જંગલી પ્રાણી વાઘ આવીને શાંતિથી બેસી જાય. આપણે ભગવાન શંકરાચાર્યનું ચિત્ર છે, વાઘ બેઠેલો છે, ક્રોધી પ્રાણી છે પણ એને શાંતિથી જાય છે. પણ એનો અર્થ એ છે કે એ જીવની એવી યોગ્યતા છે, પણ નિમિત્ત પ્રધાનતાથી એવું કથન આવે છે. એવી ઘણો યોગ્યતા હોય તો ઘણા મુનિને વાઘને સિંહ ફાળી ખાય છે. જો બધાને શાંતિ થાય એવી પ્રભુતા હોય, બીજાના પરિણામની આમાં પ્રભુતા હોય, તો વાઘસિંહ મુનિને ઉપસર્ગ ન કરી શકે. કિરીયંશકૃત ઉપસર્ગ થાય જ નહીં મુનિને, પણ મુનિને પણ સર્પ કરડે છે, મીછી કરડે છે, વાઘસિંહ ફાળી ખાય છે, અને મનુષ્યો બીજા મનુષ્યો દુષ્ટ મનુષ્યો પણ ઉપસર્ગ કરે છે, ઉપસર્ગ કરે છે. એમાં મુનિનો કાંઈ પ્રભાવ કામ આવે એવું ન બને, ન મુનિશું તીર્થંકર નો પ્રભાવ કામ ના આવે. તીર્થંકર ની સભામાં બેઠો એટલે પરિણામમાં અનુકૂળ ના પડે. ઉપદેશ કે આ મને બરાબર નથી લાગતો, મનમાં મનમાં થાય, બાદ પ્રવૃત્તિ કરી શકે ત્યાં પુણ્ય છે. મનમાં તો વિપરીત અભિપ્રાય થઈ જાય છે. તીર્થંકર પ્રભુ છે અને એની પ્રભુતા બીજા જીવને અસર કરે છે કે નથી કરી શકતી? અનંત વાર તીર્થંકર ના સમોસરણમાં આપણા જીવે જઈને એ પ્રકારથી તીર્થંકર નો યોગ અયોગ સમાન કરી નાખ્યો છે, ગુમાવ્યો છે, એ પરિસ્થિતિ થઈ છે. એટલે બીજાની પ્રભુતા, બીજાનું પ્રભુત્વ, પ્રભુતા એટલે પ્રભુત્વ કોઈના બીજા ઉપર લાગુ પડતું નથી. દરેક જીવ સ્વતંત્રપણે કરે છે પરિણામને, ચાહે તે વિકારી પરિણામ કરે, ચાહે તે અવિકારી પરિણામ કરે, સ્વતંત્ર કરે છે. હવે પોતાના અનુભવને તપાસે, આ તો દ્રષ્ટાંતોથી વાત છે, પોતાના અનુભવથી તપાસે તો પોતાના પરિણામ પોતે સ્વતંત્રપણે કરે છે એમ પોતાને અનુભવમાં આવે છે કે નહીં, આ જોવાનું છે. કે જ્યારે જ્યારે પોતે પરિણામ કરે છે ત્યારે કોઈ બીજો કરાવતો હોય એવો અનુભવ થાય છે, શું અનુભવ થાય છે? કોઈ વખત તો એવું બને કે બીજાનું દબાણ પોતે ન માને, જો બીજો જ કરાવતો હોય તો દબાણ જે થઈ જ જાય. પણ જો તપાસે તો દરેક સમયના પરિણામ આ જીવ પોતે સ્વતંત્રપણે જ કરે છે, અને એમ કરે છે એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જીવમાં પ્રભુત્વ નામની શક્તિ રહેલી છે. એ પ્રભુત્વ શક્તિનું વિકૃત પરિણમન થાય ત્યારે એ પ્રભુત્વ વિકારી કાર્યમાં કામ કરે છે, અને જ્યારે એ પ્રભુત્વ શક્તિનું શુદ્ધ પરિણમન થાય ત્યારે શુદ્ધ પરિણમનમાં એ પ્રભુત્વ કાર્ય કરે છે. તો એને કોઈ ઉપસર્ગ, પરિસર, કોઈ દબાણ એવા અનુમતિ ના દેવો હોય છે કે બોલ જૈન ધર્મ ખોટો છે, હું નહીતર તને મારી નાખીશ, હું તારી શ્રદ્ધા છોડ જૈન જૈન ધર્મની, નહીતર તને ઊંચેથી આકાશમાં લઈને પડતો મૂકીશ, તારા કુટુંબ નું ખેદાન મેદાન કરી નાખીશ, ફલાણું કરીશ, ભીંગણું કરીશ. પેલો કે તું કઈ કરી શકતો નથી, ડરતા નથી, એ તો એમ જ કે છે તું પણ મને કઈ કરી શકતો નથી, અને જે કઈ થશે એમાં મને કઈ નહીં થાય, જે થશે એ મારાથી બધું બહાર થશે, તું મને શું કરી શકતો? મારો તો એવો ગઢ છે, ભેટ કિલ્લો, એને કોઈ અંદર આવી શકે, એની અંદર કોઈ આવી શકે એવો મારો આત્મા છે. બારમાં ફેરફાર થશે એ તો પૂર્વના કર્મના ઉદયથી થશે. તું કરી શકે છો એ વાતમાં માલ નથી, એક પરમાણુને તું ફેરવી શકતો નથી, કે હું ફેરવી શકતો નથી, કે જીનેન્દ્ર ફેરવી શકતા નથી. આવું સૌ સૌના પરિણામનું પ્રભુત્વ જાણે છે, તેથી એ પ્રભુત્વ શક્તિને વસી શુદ્ધ પરિણામમાં સર્વશક્તિમાન છે. જીવ અશુદ્ધતા કરે તો અશુદ્ધ પરિણામમાં પણ પોતે જ એ શક્તિનો દુરુપયોગ કરે છે. બંનેમાં પોતે જ પ્રભુ છે, કોઈનો તાબેદાર પોતે નથી. નિમિત્તના પ્રધાનતાથી અનેક જાતના કથનો આવે, પણ નિશ્ચય વાત, ખરી વાત, સત્ય વાત આ છે કે જીવ પોતાના પરિણામ કરવા માટે પ્રભુ છે, જરા પણ કોઈનો પરાધીન નથી. આમાં ખરી વાત એ છે કે પરની અપેક્ષા એ ક્યારે પણ પરતંત્ર નથી કહેવાય છે. જીવ સ્વતંત્ર છે, ભાવલિંગી મુનિને કદી લડાઈના પરિણામ આવતા નથી, લડાઈના પરિણામ ના આવે. હા, પણ એ બધા સ્વતંત્રમાં આવે છે દ્રષ્ટાંતો. ભાવલિંગી મુનિને અશુભ પરિણામ નથી થતા. ભાવલિંગી મુનિને સર્વ સાવધ યોગનો ત્યાગ હોવાથી અશુભ પરિણામ નથી થતા. એમને એક શુદ્ધ પરિણામ થાય છે અને એક શુભ પરિણામ થાય છે. આ મર્યાદામાં આવી ગઈ. જ્યારે કોઈ મુનિને એવા પરિણામ થાય ત્યારે એની મર્યાદામાંથી નીચે ઉતરી જાય. ભાવલિંગ મુનિ ન રહીએ, બહારમાં વેશ રહી જાય તો અંદરમાં મુનિ પણ ન રહીએ એમ બને. ગમે ત્યાંથી પડી જાય, અગિયારમાંથી પડે, છઠ્ઠે સાતમાંથી પડે, ગમે ત્યાંથી પડે, પણ મુનિ પણ જાય ત્યાં. અને એને અશુભ પરિણામ થતા નથી કોઈ પણ પ્રકારના. આ તો બહુ સ્થૂળ છે, પણ સૂક્ષ્મ અશુભ પરિણામ પણ થતા નથી. જીવ સ્વતંત્ર પણે કરે છે, ચાહે વિભાવના પરિણામ કરે, ચાહે શુદ્ધ પરિણામ કરે, અશુદ્ધ કે શુદ્ધ પરિણામમાં જીવ સ્વતંત્ર રીતે કરે છે. અને એ પોતાના સ્વાનુભવથી બહુ સારી રીતે સમજાય એવી વાત છે. પોતાના પરિણામના અનુભવને તપાસે, બરાબર અવલોકન કરે, ઉપયોગ ત્યાં લઈ જઈને તપાસે. પરિણામ કરું છું એમાં કોણ મને કરાવે છે? હું સ્વતંત્ર જ કરું છું. કોઈ મને કરાવે છે એવો મને અનુભવ જરા પણ થતો નથી. કે મારા પરિણામને કોઈ કરાવે છે એવો અનુભવ નથી થતો. માટે જીવ સ્વતંત્ર પણ કરે. અહીંયા તો એનું વિજ્ઞાન બતાવે છે ગુરુદેવ શ્રી, કે આત્મામાં જે પ્રભુત્વ નામની શક્તિ છે એને લઈને જીવ શુદ્ધ પરિણામ કરવા પણ પ્રભુ છે, અશુદ્ધ પરિણામ કરવા પણ પ્રભુ છે. એમાં એ કોઈનો તાબેદાર નથી. એનું વિજ્ઞાન છે સ્પષ્ટપણે. આ સ્વતંત્ર જ કરે છે. કર્મના ઉદયમાં પોતે સ્વતંત્ર રીતે જોડાય છે. કોઈ એમ કહે કે હું પરાધીન થયો, આ વ્યસન હોવાનું. કર્મ તો દેખાતા નથી, કર્મ તો દેખાતા નથી, પણ જેને જે ચીજનું વ્યસન છે એમ એ ચીજ વગેરે એને હાલતું નથી. તો એમ કહે છે શું કરીએ ભાઈ, હું પરાધીન થઈ ગયો છું. પણ ખરેખર પોતે પરાધીન નથી થયો, સ્વાધીન પણ એને આધીન થાય છે. એનું નામ ત્યાં પરાધીન છે. સ્વાધીનપણે આધીન થયો એનું નામ પરાધીન છે. પણ નિમિત્તની પ્રધાનતાથી એવા કથન થાય છે. એટલે તો દ્રષ્ટાંત આપ્યો કે મુનિરાજને જોઈને કોઈને શાંતિ થઈ જાય છે. એવા શાંત મુનિ છે એમ નિમિત્ત પ્રધાનતાથી એમ કહેવાય કે એવા શાંત મુનિ છે, એટલી એમની શાંત મુદ્રા છે કે જંગલી પ્રાણી વાઘ સિંહને ચિત્તાને પણ શાંતિ થઈ જાય અને છાના મના બાજુમાં આવીને બેસી જાય. તો મુનિરાજનો પ્રભાવ પડ્યો કે ન પડ્યો? કે આ જન્મ તીર્થંકરનો નથી પડ્યો. મુનિરાજને ક્યાં વાત કરી છે? મુનિરાજ થી આગળ છે. અનેક મુનિઓને ફાળી થાય. એ તો એની યોગ્યતાની પ્રસિદ્ધિ છે. એવી કોઈ જાતિમાં ક્રૂર જાતિમાં જન્મો છે, ક્રૂર જાતિના પ્રાણી જેને કહેવાય એમાં જન્મ થયો છે, છતાં પણ એની યોગ્યતા એવી છે કે મુનિના દર્શનથી એના પરિણામ શાંત થયા. એની યોગ્યતા છે. મુનિનો પ્રભાવ નથી ક્યાંય, પણ છતાં બહુમાન કરવા માટે એવું પણ કથન કરવામાં આવે છે. એટલી વાત જો રાગાદિ રૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે એમ કહ્યું છે. હવે આવું કહ્યું એનો અનર્થ ન કરવો એમ ગુરુદેવ કહે છે. પ્રવચનની અંદર સ્પષ્ટતા ઘણી આવે છે બંને બાજુથી. કેમ કે શક્તિનું વર્ણન તો એક નીતિમાં કે અડધી નીતિમાં આચાર્યજીઓ પતાવી દે સૂત્ર રૂપે, કે જે સ્વતંત્રપણે પોતાના પરિણામને કરે, એમાં બીજાની કોઈ ગાલમેલ ન હોય, કરી ન શકે એવી રીતે સ્વતંત્રપણે કરે એવા એવી શક્તિને પ્રભુત્વ શક્તિ કહેવામાં આવે છે. એમ એક વ્યાખ્યા આવી જાય. એક લીટીમાં. ગુરુદેવ કે આ તો પરિણામ તો અહીંયા જે શક્તિ છે એનો સ્વભાવ તો શુદ્ધ પરિણામનો છે. જીવને અશુદ્ધ પરિણામ થાય છે તો એમાં પ્રભુત્વ શક્તિનું શું, કે પ્રભુત્વ શક્તિનું પણ ત્યાં અશુદ્ધ પરિણામ છે. ત્યાં પણ પ્રભુત્વ શક્તિ પરિણમે છે કે હા, અનંત અનંત શક્તિ પરિણમે છે. કોઈ શક્તિ પરિણમા વિનાની રહેતી નથી. તો એમાં પ્રભુત્વ શક્તિ કે પ્રભુત્વ શક્તિ ત્યાં અશુદ્ધ પરિણમે છે. જેમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સુખ આદિ અશુદ્ધ પરિણમે છે અને એની ઉલટી પર્યાય થાય છે, એમ અહીંયા પણ પ્રભુત્વ શક્તિની વિપરીત પર્યાય થાય છે. તો એમાંથી કોઈએ એવો અનર્થ ન કાઢવો કે એમ કરીને હવે એક જોખમ છે ત્યાં લાલ બત્તી મૂકે છે. જીવ પોતાની એવી ઇન્દ્રિય યોગ્યતાને લઈને પુત્રતાને લઈને કહેવા માટે કાંઈ અને અર્થ કરે કાંઈ એવું બને છે. તો ત્યાં ગુરુદેવ શ્રી છે સ્પષ્ટીકરણ કરે છે, જો આવી ભૂલ કરવાની નથી. આમ સમજીને કોઈ આવી ભૂલ કરવાની નથી કે રાગ, તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ પર્યાયમાં ભલે છે આખરે, કેમ કે ક્રમબદ્ધ પર્યાય છે અને સ્વતંત્રપણે એના જીવ કરે છે, એના ક્રમમાં કરે છે. તો આ ક્રમબદ્ધને કોઈ એવી રીતે લગાડી દઈએ એમ નથી. એવી રીતે કોઈએ આ બધી વાત વિભાવનો નાશ કરવા માટે, દોષનો નાશ કરવા માટે કહી છે. એ મર્યાદા ઓળંગીને દોષનું પોષણ થાય એ પ્રકારે અર્થઘટન કરવો એ એકદમ વિતરાગી સિદ્ધાંતને એકદમ ઊંધાઈમાં ખસી નાખવાની. એ ભાઈ, હું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા કહી કે વિકાર ને અવિકાર બંનેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કહી તને એમાં કહી કે બંનેમાં પ્રભુતા કહી? સિદ્ધાંત તો એવો છે કે જેને ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય અથવા ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત યથાર્થપણે ગ્રહણ થાય એવા જીવની પર્યાય ક્રમબદ્ધપણે શુદ્ધ જ પરિણમવા લાગે. એના ક્રમબદ્ધમાં અશુદ્ધતાનો ક્રમ ન હોય, આ સિદ્ધાંત છે. સિદ્ધાંત થઈ ગયો, એમાં બીજી પછી ફેરફાર ન ચાલે. એ સિદ્ધાંત છે કે જેને ક્રમબદ્ધ પર્યાયનું યથાર્થ ગ્રહણ થાય, યથાર્થપણે સ્વીકાર થાય, એના પરિણામનો ક્રમ શુદ્ધ જ હોય. આ પૂછી બેન શ્રી આ વિષય ઉપર બહુ સ્પષ્ટીકરણ ચર્ચામાં અવારનવાર ક્રમબદ્ધ ઉપર આપે છે. કોઈ ક્રમબદ્ધનો પ્રશ્ન કરે છે ત્યારે આ સ્પષ્ટીકરણ ખાસ આપે છે કે જેને ક્રમબદ્ધ પર્યાયનો ન્યાય યથાર્થ બેસે તેના પરિણામનો ક્રમ શુદ્ધ જ હોય, એને પરિણામમાં અશુદ્ધતાનો ક્રમ હોય નહીં, તો એને ક્રમબદ્ધ બરાબર બેઠું છે, સમજાણો છે, નહીં એને ક્રમબદ્ધ સમજાણો નથી. એટલે એને કદી એવું ન થાય કે અમારા ક્રમબદ્ધમાં રાગ હશે તો રાગ થયા કરશે, અમારા ક્રમબદ્ધમાં મિથ્યાત્વ હશે તો મિથ્યાત્વ થયા કરશે. શું થાય? પરિણામ તો ક્રમબદ્ધ છે. અને ક્રમબદ્ધની વાત કરવાનો અધિકાર તારા અધિકારમાં છે. ભાઈ, શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા કહી છે કે વિકાર અને અવિકાર બંનેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કહી છે? જો તને એમ લાગે કે બંનેમાં કહી છે તો પછી તારો અધિકાર તો શુદ્ધ પરિણામમાં જાય છે, શુદ્ધતામાં એ વાત ક્યાં લાવ્યો એમ કહેશે. વિકાર અને અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે. આમ જે નિર્ણય કરે તે પ્રભુ થઈને એટલે શક્તિમાન થઈને નિર્મળ રૂપે પરિણમે, એ અનિર્મળપણે અશુદ્ધપણે પરિણમે નહીં, એ નિર્મળપણે પરિણમે. આ સ્થિતિ વિકાર ને અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે, એટલે દોષ પણ હું કરું, નિર્દોષ થાવ તો પણ હું. આમ જે નિર્ણય કરે એ પ્રભુ થઈને નિર્મળ રૂપે પરિણમે, એ નિર્મળ રૂપે જ પરિણમને પરિણમને શરૂ થાય. આ શક્તિનું સ્વરૂપ સમજે, એક જ્ઞાનની સાથે આવો ગુણ ઉત્પન્ન થાય છે કે યથાર્થપણે પોતાની શક્તિ, શક્તિ એટલે પોતાનો સ્વભાવ, યથાર્થપણે ગ્રહણ કરે એટલે એને શુદ્ધ પરિણમ ચાલુ થાય. આ જ્ઞાનને શુદ્ધતાનો અવિનાભાવી સંબંધ છે, અથવા બીજી ભાષામાં કહીએ તો જ્ઞાન પોતે શુદ્ધતાનો ઉત્પાદક થાય છે. યથાર્થ જ્ઞાન શુદ્ધતાનું ઉત્પાદક થાય, યથાર્થ જ્ઞાન મિથ્યાત્વનો નાશ કરે, યથાર્થ જ્ઞાન પુરુષાર્થને ઉત્પન્ન કરે. આ યથાર્થ જ્ઞાનની અંદર યથાર્થ જ્ઞાન હોય એને સ્વરૂપમાં સ્થિરતા રહેવાની શક્તિ સામર્થ્ય રૂપ ચારિત્ર ઉત્પન્ન થાય. સ્વરૂપમાં સ્થિર રહેવાની જે શક્તિ છે એ યથાર્થ જ્ઞાનનું કારણ છે. સત્તર અઢાર ગાથામાં એ લીધું છે કે જેને યથાર્થ જ્ઞાન થયું, વેદ જ્ઞાનમાં પ્રવીણતા આવી, તે આવો જ મારો આત્મા છે એમ આત્માનું એને એથી શ્રદ્ધાનુદય પામે છે. જ્ઞાન જ્યાં આવું થાય છે ત્યાં એને સમ્યક શ્રદ્ધાનો ઉદય પામે છે, અને એ સમ્યક શ્રદ્ધા જ્ઞાન ઉદય પામતા સ્વરૂપમાં આચરણ કરવાની શક્તિ પ્રગટ થાય છે. કોઈ જીવને એવું શ્રદ્ધા જ્ઞાન ન હોય અને સ્વરૂપમાં સ્થિર થઈ જાય પરિણામ કોઈ દિવસ ન બને. તો એ શ્રદ્ધા જ્ઞાન થી એ શક્તિ ઉભી થઈ છે એમ ત્યાં શબ્દ પ્રયોગ છે સમય સાધુ સત્તર અઢાર કથામાં. હા, એ સત્તર અઢાર અઢાર ગાથામાં એટલા માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન લેવા જાય તો જે જાણ્યા નથી એવા સસલાના સિંગણાનું શ્રદ્ધાન પણ થઈ શકશે. એટલે ત્યાં ક્રમ સમજાવ્યો છે કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થતું નથી. અને એ ગાથાનો દ્રષ્ટાંત આપ્યો હતો, એક વખત ચર્ચા ચાલી શ્રદ્ધા જ્ઞાનના વિષયમાં, કે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય. કોઈને એમ બેઠું દ્રવદૃષ્ટિ પ્રકાશમાં શ્રદ્ધાની મુખ્યતા ઘણી છે, દ્રવદૃષ્ટિ વાંચ્યા પછી એમ લાગ્યું કે નહીં શ્રદ્ધાથી જ્ઞાન થાય છે. વાત જરા વિવાદાસ્પદ થઈ, મુમુક્ષુ ગુરુદેવથી દિવે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, દ્રવદૃષ્ટિ પ્રકાશમાં આટલું બધું જોર માર્યું છે ને, તો એ બધી ખબર છે. પછી આ ગાથાનો આધાર આપ્યો હતો અમૃતચંદ્ર આચાર્યની સત્તર અઢાર ગાથાની ટીકાનો આધાર આપ્યો હતો કે તેવી રીતે મોક્ષાર્થી પુરુષ, મોક્ષાર્થી કહો આત્માર્થી કહો, પ્રથમ તો આત્માને જાણવો, આપેલા જ્ઞાનનું પદ લીધું, પછી તેનું જ શ્રદ્ધાન કરવું, અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું અથવા લીન થવું. હવે કેવી રીતે છે એને વિસ્તાર કરે છે કે જ્યારે આત્માને અનુભવમાં આવતા અનેક પર્યાય, અનેક ભેદભાવરૂપ પર્યાય, રાગના પર્યાય, જ્ઞાનના પર્યાય, બંને જાતિના પર્યાય, તે બંને મિશ્રિત હોવા છતાં પણ જે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણ છે, કુશળ છે, તેને આ અનુભૂતિ છે તે જ હું છું, જ્ઞાન છે તે હું ન લીધું, અનુભૂતિ છે તે જ હું છું, એવું જે આત્મજ્ઞાન, પહેલું આત્મજ્ઞાન લીધું, પહેલા જ્ઞાનની વાત લીધી, એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થતા આ આત્મા જેવો જાણ્યો છે તેવો જ, એવી જ પ્રતીતિ, જાણ્યો છે એવી પ્રતીતિ, પ્રતીતિ એવો જાણ્યો નહીં, જાણ્યો છે એવી પ્રતિથી જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉદય થાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન ઉદય થાય છે. સમસ્ત અન્ય ભાવોનો ભેદ થઈ જવાથી, જુદા પડી જવાથી, અથવા મારું સ્વરૂપ નથી એમ શ્રદ્ધા જ્ઞાનમાં શ્રદ્ધાય છે અને જણાય છે ત્યારે નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે આ શક્તિ આવે છે. સમર્થ થાય એટલે શક્તિ. સ્વરૂપમાં નિશંકપણે ઠરવા માટે એની શક્તિ જોઈએ કે નહીં? એ શક્તિ ક્યાંથી આવી? કે શ્રદ્ધા જ્ઞાન હતું તો એ શક્તિ આવી. શ્રદ્ધા જ્ઞાન વિના નિશંકપણે સ્થિર થવાની શક્તિ હોઈ શકે નહીં. આત્માનું આચરણ ઉદય પામે છે. આમ સાધ્ય આત્માને સાધવાની સિદ્ધિની આ રીત છે, બીજી કોઈ રીત નથી. એટલે કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, શ્રદ્ધા જ્ઞાન પૂર્વક આચરણ થાય, આ જ રીત છે ને, બીજી કોઈ રીત નથી. આ જ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે. ત્રણવાના ભેગા કરવા છે ને આમાં ક્યાં 25 વાના ભેગા કરવા છે? શાક નો કે દાળ નો વઘાર કરવો છે, નાખી દેવાનો હલાવા. ગુરુદેવ તો લોકપ્રિય નહીં થાય, શેરો તો નહીં થાય, પણ પોતે છે નહીં થાય. ભાઈ ગુમડે કામ લગાડે, બધું નકામું જશે. ઘીએ બગડશે, ગોળે બગડશે ને લોતે બગડશે. વિજ્ઞાન છે આ. જરાક આગળ અવળું કરવા જાય તો કામ જ ન થાય. એવી વાત છે. વાત તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સમકાળે છે. જ્યારે પ્રથમ ધર્મ પ્રગટ થાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તો કાળ એ જ છે. પહેલા જ્ઞાન થાય, પછી શ્રદ્ધા થાય, પછી સ્થિરતા થાય, એમ નથી. પાછું એક કાળે છે, પછી વળી આનાથી આના પૂર્વક આમ થયું કે હા. એમાં તો એમ કે નહીં શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય કે આચરણ પૂર્વક શ્રદ્ધા જ્ઞાન થાય. એ આખી વસ્તુ સ્થિતિ ગ્રહિત પણે ઉલટી થઈ જાય. શું થાય? ગ્રહિત થઈ જાય. ગુરુદેવ પાસે મૂકે છે. એ જ્ઞાન પરલક્ષી હતું, પરલક્ષી જ્ઞાન હતું. સ્વલક્ષી જ્ઞાનમાં એવું નથી થતું. સ્વલક્ષી જ્ઞાનમાં 11 અંગ નો પૂરું નહીં. એ જ્ઞાન તે આત્મા અંદર સ્વલક્ષ કરીને, એ જ્ઞાન તે આત્મા એમ જે અંદર લક્ષ થાય ને ત્યાં એને શ્રદ્ધાન થઈ જાય. શું એને જરૂર નથી 11 અંગ ને? અને પરલક્ષ 11 અંગ સુધી જાય અને શ્રદ્ધાન ન થાય. પણ કોઈ વાત એવું છે કે દરેક ગુણને પોતપોતાની વિશિષ્ટતા છે. એમ શ્રદ્ધાની કોઈ વિશિષ્ટતા અમુક પ્રકારની એવી છે કોઈ કે જેનું મહિમા શાસ્ત્રકારને કરવાનું મન થાય ત્યારે એમ કે શ્રદ્ધાપૂર્વક ઉઘડેલું જે જ્ઞાન શું એ જે શબ્દ વાપરે છે કે જે જ્ઞાન શ્રદ્ધાપૂર્વક ઉઘડ્યું યથાર્થ બુદ્ધિ જાણે છે પછી એને ક્યાંય ભૂલ પડતી નથી. બીજા બુદ્ધિવાળા હોય તો એ ભૂલ પડી જાય છે. સમ્યક દ્રષ્ટિની બુદ્ધિનો ઉઘાડ ઓછો હોય તો ભૂલ પડતી નથી. કેમ? કે એને સમ્યક્ત્વ વર્તે છે. સમ્યક્ત્વ પૂર્વક એનું જ્ઞાન કામ કરે છે. ઉપયોગ પરમાં જાય છે, અશુભ ઉપયોગ થાય છે. શુભ ઉપયોગ નહીં, અશુભ ઉપયોગ થાય છે. વિષય કસાઈમાં જાય છે. એનું જ્ઞાન ક્યાંય ભૂલ ખાતું નથી. વિપરીત હતું, પરલક્ષી હતું, એટલે એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન કાર્યકારી નથી. ગમે તેટલું જ્ઞાન વિકાસ પામે ઉઘાડરૂપ, પણ પરલક્ષી જ્ઞાન કાર્યકારી નથી. થોડું પણ સ્વલક્ષી જ્ઞાન કાર્યકારી છે. સ્વલક્ષી કહો, આત્મલક્ષી કહો, અંતરલક્ષી કહો, એના ઉપર આપણે વાંચનમાં કેટલાક બોલ લઈએ છીએ વારંવાર, કે સ્વલક્ષી જ્ઞાનમાં કેટલા કામ થાય છે, પરલક્ષી જ્ઞાનમાં કેટલા અવગુણ થાય છે, અથવા કેમ કામ નથી થતું, ત્રણ ચાર પાંચ બોલે વિસ્તાર કરીએ છીએ. જ્ઞાન જ્યારે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, અને શાસ્ત્રનો અભ્યાસ એ જ્ઞાનની ક્રિયા છે, તો એ જ્ઞાનની ક્રિયામાં બે પ્રકાર છે, એક યથાર્થ અને એક અયથાર્થ, એક આત્મલક્ષી ને એક પરલક્ષી. તો એ વાત બરાબર સમજવી જરૂરી છે કે આપણો સ્વાધ્યાય સ્વલક્ષી થાય છે કે આપણો સ્વાધ્યાય પરલક્ષી થાય છે. આ દરેકે પોતાની તપાસ કરવાની જરૂર છે, તો એ સ્વાધ્યાયનો ગુણ થાય, નહીતર સ્વાધ્યાયનો ગુણ થવાને બદલે અવગુણ થાય. ગુણ ન થાય તો કે કઈ નહીં, ગુણ ન થાય પણ બીજું કઈ વાંધો નથી કે નહીં અવગુણ થશે. કેમ અવગુણ થશે? કે આ જીવ અનાદિનો પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયમાં ઉઘાડ થયો, આ જ્ઞાન પહેલા એને કહ્યું હતું, હવે આ જાતનું જ્ઞાન થયું કે આત્મા આમ કરે ને આત્મા તેમ કરે, ક્રમબદ્ધ થાય ને ભીપણું થાય ને નોકડું થાય, અનેક જાતની નહીં ને બીજી ને ત્રીજી બંજારમાં ઘણું જાણવાનું મળ્યું. તો એ પર્યાય બુદ્ધિમાં અહમ બુદ્ધિ આવ્યા, અહમપણું થયું હોવાથી એ અહમપણું તીવ્ર થયા વિના રહેશે નહીં. એને તો જડ જ કહ્યું છે, પરલક્ષી જ્ઞાનને જ્ઞાન જ નથી કહ્યું. ખરેખર પરલક્ષી જ્ઞાન એ ખરેખર રાગ જેવું કામ કરે છે. જેમ રાગ માત્ર દોષ છે, તેમ પરલક્ષી જ્ઞાનને દોષ ગણવામાં આવ્યો છે. જ્ઞાનનો દોષ છે, એ જ્ઞાનનો દોષ છે, જ્ઞાનનો વિભાવ છે. એમ છે, પ્રકરણ બહુ સારું છે, અત્યારે તો એટલો બધો વિષયાંતર થાય એટલે નથી લેતા, પણ કોઈ કોઈ વાર એ વિષય લઈએ છીએ કે સ્વલક્ષી જ્ઞાનના પ્રકારમાં શું શું આવે છે અને એથી પરલક્ષી જ્ઞાનના પ્રકારમાં શું શું આવે છે. તો છે એમાં ઊંડાણું છે, ઘણું ઊંડાણ છે, નવીનતા કરતા હોય છે ઊંડાણ એમાં. સ્વલક્ષી જ્ઞાનમાં સ્વહિત ચૂકાતું નથી. જેને સમ્યક સન્મુખ વિચાર દ્રષ્ટિ કહેવામાં આવે છે, કે જે જ્ઞાન ની અંદર એને આત્માનો યથાર્થ નિર્ણય થયો હોય છે, આત્માની ઓળખાણ થઈ હોય છે, આત્મા જેવો છે એવો ભાષીમાન થયો હોય છે, એવું જે જ્ઞાન છે એ જ્ઞાન પુરુષાર્થને ઉત્પન્ન કરે છે, જેને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહી છે ગુરુદેવે પરમાગમ સાર. એ સ્ફૂર્ણા ઉત્પન્ન થતા એને સાદી ભાષામાં જ્ઞાન બળ કહેવામાં આવે છે. એ જ્ઞાન બળ ઊંધી પડેલી અનાદિની ઊંધી પડેલી જે શ્રદ્ધા એને ઉથલાવીને હવળી કરે છે, આખે આખે અંશત નહીં આખે આખે, એટલે જ્ઞાન પૂર્વ શ્રદ્ધામ થાય છે. એ તો પૂર્વ પર્યાયની અપેક્ષા છે, પણ એમાં મિથ્યાત્મની એ દશા હોવાથી શું છે એ પરિસ્થિતિ પણ સમ્યક સમ્યક પણ છે, તો મિથ્યા દ્રષ્ટિ ને એટલે વિચાર દ્રષ્ટિ આમાં ભૂલો પડે છે. એ વિષય ગુરુદેવ સાથે જયારે ચર્ચા ચાલતી ત્યારે ખાનગીમાં તો બરાબર ગુરુદેવ સ્પષ્ટીકરણ આપતા, પણ જાહેરમાં કોઈ દિવસ એ વિષયનું સ્પષ્ટીકરણ નહોતા આપતા. ખાનગીમાં સ્પષ્ટીકરણ આપે તો એમ કહે કે આ વાત બહાર જાહેરમાં મૂકે તો ઉઘાડવાળા ઘણા જીવો ભૂલા પડે ને નુકસાન થાય. આત્માનો નિર્ણય તો આપણને થઈ ગયો છે, શાસ્ત્ર કહે છે એમ જ આપણને આત્મા માન્ય છે અને ગુરુ કહે છે એમ જ આપણે આત્માનો નિર્ણય રાખ્યો છે, બીજી રીતે આપણને જરાય માન્ય નથી. તો આપણો નિર્ણય તો બરાબર ને, ભલે અનુભવ નથી થયો પણ નિર્ણય તો બરાબર ને. આવી ભૂલ થવાની સંભવિતતા બહુભાગ જોઈને, વર્તમાન પરિસ્થિતિમાં બહુભાગ જોઈને એ ચર્ચા કોઈ જાહેરમાં કાઢે તો એ પ્રશ્ન પોતે ઉડાવી દેતા હતા. એ બધો અનુભવ કરેલો છે, જાહેરમાં કાઢેલો છે અને ખાનગીમાં કાઢેલો છે. ખાનગીમાં તો રહીશ્વર કહેતા કે આ વાત જાહેર રીતે કહેવા જતા ઘણા એને ઊંધું પડી જાય, ઘણાને ઊંધું પડી જાય એમ કહેતા.
બરોબર,
એટલે એવી બધી વાતો છે કે જે પોતે કેટલીક વાતો રાખી છે, રિઝર્વ રાખી છે, એવી પણ ઘણી વાતો છે કે જે બહાર મૂકી નથી. બહુ નિકટ પરિચયમાં જાઓ તો બધું જાણવા મળે, અને જિજ્ઞાસા હોય તો હૃદય કાઢીને હાથમાં આપી દે, એટલે એમને પોતાની કરુણા આપે. એ વાત રહી સ્વલક્ષ પરલક્ષના વિષયમાં વિચારવા યોગ્ય વિષય છે. અહીંયા પ્રભુત્વ શક્તિનો અધિકાર ચાલે છે ત્યારે એમ કહેવું છે કે જે યથાર્થ રીતે પોતાનો સ્વભાવ સ્વલક્ષે સમજાય અથવા પોતાના પરિણામના કારણે સ્વતંત્ર પ્રભુત્વ શક્તિ સમજાય તો એમાં નિર્મળતાનું જ પરિણમન થાય. શક્તિને યથાર્થપણે શક્તિ રૂપે સ્વપણે જાણે ત્યારે એ શક્તિનો શુદ્ધ પરિણમન થવા લાગે છે. એમાં એક શક્તિ નથી જણાતી, અનંત શક્તિનો પિંડ જ લક્ષમાં આવે છે, જ્ઞાનમાં આવે છે અને એને નિર્મળ પરિણમન નિયમથી થાય, સિદ્ધાંતિક રીતે થાય એવી એક અધ્યાત્મના સિદ્ધાંતની અનાદિ અનંત પરિસ્થિતિ છે. પોતાને ખબર ન પડે કે ગાડી કયા પાટે ચાલે છે. સત્સંગ વિશેષતા એ છે કે એ બધા વિષયની ચર્ચા પોતે પોતાને કે બીજો પોતાની વાત રજૂ કરે કે બીજો ભલે બીજાને વાત રજૂ કરે પણ પોતે એમાંથી પ્રયોજનભૂત ઉપર નજર હોય તો તાર કે આમાંથી જીવની ભૂલ ક્યાં થાય, મારી એવી ભૂલ થાય કે ન થાય, મારું અહિત એમાં થાય એમાંથી હું કેવી રીતે દૂર થઈ જાઉં, એ બધું એમાંથી સમજી શકાય. એ એક વિશેષતા છે સત્સંગની. પ્રભુત્વ શક્તિની વ્યાખ્યા જોઈએ તો જોઈએ આપણે સમય. સાતમી શક્તિ છે જેનો પ્રતાપ અખંડિત છે. પ્રભુત્વ શક્તિનો પ્રતાપ કેવો છે? અખંડિત છે, એને કોઈ તોડી ન શકે એનું નામ અખંડિત કેમ છે? આત્મા પ્રભુત્વ શક્તિથી પોતાના અખંડ પ્રતાપથી અથવા કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્રથી સ્વતંત્ર છે. સ્વભાવમાન પણ જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ છે. સંસ્કૃતમાં અડધી લીટીમાં વ્યાખ્યા છે આચાર્ય મહારાજના શબ્દો, અખંડિત પ્રતાપ સ્વાતંત્ર શાલિત્વ લક્ષણા પ્રભુત્વ શક્તિ, બસ આટલા શબ્દો નાખ્યા છે. બોલો, એક શબ્દ કરી નાખ્યો છે સંધિ કરીને, અખંડિત પ્રતાપ સ્વાતંત્ર શાલિત્વ લક્ષણા. સંધિ સમાસ કર્યા છે બધા. અખંડિત પ્રતાપ થી એ ત્રીજી વિભક્તિનો સમાસ થયો. સ્વતંત્ર શાલિત્વ, એનાથી સ્વતંત્રપણે શાલિત્વ એટલે સ્વભાવ જેનું લક્ષણ છે, એનું જેનું લક્ષણ છે એ આત્માને સંબંધ લાવીને ષષ્ઠી સમાસ કર્યો છે. ત્રીજી ને છઠ્ઠી વિભક્તિનો સમાસ કરીને એક શબ્દ કરી નાખ્યો પ્રભુત્વ શક્તિ. બે શબ્દમાં વ્યાખ્યા કરી છે, અડધો વાક્ય પણ બે જ શબ્દ કર્યા છે, ત્રીજો શબ્દ નથી. ગુરુદેવ આમાંથી કલાક કલાક બબ્બે કલાક અંદરથી કાઢતા હતા. આમાં તો બે શબ્દ પીડ્યા છે પણ અંદરથી કાઢતા હતા. એના ઉપર પુસ્તકો થયા પણ એ લખાણ છે, એ લખાણ છે. અને વાણી છે, એ વાણી છે. અને પરોક્ષ વાણી છે, એ પરોક્ષ વાણી છે. અને પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષ છે. બધામાં બહુ ફેર છે. કહે છે કે જેનો પ્રતાપ અખંડિત છે, કોઈથી ખંડિત કરી શકાતો નથી, એ નાસ્તિથી ગુજરાતીમાં ચોખ્ખો અર્થ કર્યો. સંસ્કૃતમાં બે પક્ષથી શબ્દો નથી, ગુજરાતીમાં ચોખ્ખો કર્યો અનુવાદમાં. એવા સ્વાતંત્રથી શોભાયમાન પણ જેનું લક્ષણ છે, શોભે છે. પ્રભુતાને આ વિશેષણ લગાડ્યું છે કે આ શક્તિ સ્વતંત્રતાને લઈને શોભી રહી છે, એના અખંડિતપણાને લઈને આ શક્તિ શોભી રહી છે. આત્માની જે શોભા છે, જેમ અલંકાર એ દેહની શોભા છે, એમ શક્તિ એ આત્માની શોભા છે. એ સૌ શોભાનો શબ્દ અહીંયા વાય છે બધી શક્તિ. હા, બધી શક્તિ દરેકની વિશેષતા દર્શાવવા માટે વાત કરે છે. એમાં શું છે, ઊંડાણ એક એક શક્તિનું ઘણું છે. એક એક શક્તિનું જે વિશિષ્ટપણું છે, ખાસપણું છે, જે પોતાના સ્વભાવને સ્પેસિફાય કરે છે જુદી પડીને, એમાં ઘણું ઊંડાણ છે એક એક શક્તિનું. ખરેખર તો દ્રવ્યાનું યોગ એને કહ્યો છે. શ્રીમદજી એમ લખે છે કે અધિકારી જીવને દ્રવ્યાનું યોગ પરિણમે છે, અને એ દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે. એટલો પરમ ગંભીર છે કે શુક્લ ધ્યાનનું કારણ છે. ધર્મ ધ્યાનનું કારણ ન લીધું પોતે, શુક્લ ધ્યાનનું કારણ છે. એટલો દ્રવ્યાનું યોગ ગંભીર છે. એ ગંભીરતા કઈ? આપણે આ દ્રવ્યનું પર્યાયની વ્યાખ્યા શીખી જઈએ છીએ ક્લાસમાં બેસીને, એ દ્રવ્યાનું યોગ છે. એની એટલી ગંભીરતા છે, કડકડાટ બોલી દઈએ, હે કે નવ તત્વની વ્યાખ્યા બોલી દઈએ, એ દ્રવ્યાનું યોગ છે. એની આ શુક્લ ધ્યાનનું કારણ જે દ્રવ્યાનું યોગ છે, એ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવની ગહનતા એટલી બધી છે, એટલી બધી ગહનતા છે, જેને કહ્યું નથી. સાગરની ઉપમા જેને નાની પડે છે, સ્વભાવ સાગર એ ઉપમા નાની પડે છે. કેમ કે સાગરને તળિયું છે, એક એક સાગરને તળિયું છે. આ તો બધા ખાબોચિયા છે, આટલાન્ટિક ને પેસિફિક છે એ તો, પણ સ્વયંભૂરમાં સમુદ્રને તળિયું છે. નીચે તળિયા વગરનો નથી સમુદ્ર, કેમ કે મનુષ્ય લોક છે ને, આખરમાં તો નીચે પૃથ્વી છે. જે અસંખ્ય યોજનનો સમુદ્ર છે એને નીચે તળિયું છે, ને તળિયે બધા રતન પડ્યા છે, ત્યાં રહેતી નથી. એ તળિયે છે, સ્વભાવને તળિયું નથી. એવું જે ગહન છે, એની ગહનતામાં ઉતરે છે જે ધર્માત્માઓ, એની શું દશા થાય કે એની દશા થાય શુક્ર ધ્યાન ને કેવળ જ્ઞાન, એની દશા થાય એવી દ્રવ્યાનંદ ગંભીર છે. એક એક શક્તિમાં જ્ઞાન, એનું એના જ્ઞાનથી એની ગહનતામાં જાય તો અલૌકિક વિષય છે આખો. એટલે તો પૂજ્ય બહેન શ્રી વચનામૃતમાં એક કહે છે, એક બોલ એવો આવે છે, સંકેત છે આપણો કે જ્ઞાની અંદરમાં ક્યાં વિચરતા હોય છે એની સાધારણ માણસને એની ખબર પડતી નથી. એને એમ ક્યાંક ખુલ્લું છે ને, આમ ક્યાંક જોવે છે, દિવાલ સામું જોવે છે, ઝાડ સામું જોવે છે, કોઈને સામું જોવે છે, કઈ એમ ઉપયોગ રહી ચક્ષુ છે. અંદરમાં એ ક્યાં એને દ્રવ્યાનુયોગની ગહનતામાં અંદર અંદર એના પરિણામ ગહન થઈને કામ કરતા હોય છે, એ સામાન્ય માણસને એની કલ્પના આવવી મુશ્કેલ છે. કેમ કે શબ્દોનો વિષય નથી, વિકલ્પનો વિષય નથી, વિકલ્પાતીત વિષય છે. ત્યાં એના જ્ઞાનના પરિણામ જ્યાં જાય છે એ દ્રવ્યાનુયોગની અંદર ઊંડા ઉતરે છે. ગુરુદેવ બે શબ્દની શક્તિમાં બબ્બે કલાક ક્યાંથી કાઢે છે? પણ કોઈ સ્થુલ પણ એવું વિચારે છે કે ભાઈ એક વાત આઠ વાર કરે એટલે પછી સમય તો જાય જ ને, એમ નથી. પોતે ફરીને પુનરાવર્તન કરે એ જ વાતનું એ જ શબ્દથી ત્યારે એમ કહે કે ભાવ નવો આવે છે, તેનું તે કહેવાતું નથી. નવો ભાવ આવે છે એટલે કે જો ધ્યાન દો તો તમને સમજાશે, ભાવ ઉપર ધ્યાન હશે તો સમજાશે કે શું નવીનતા આવી. સાંભળનાર મંત્રી જેવા સાંભળતા હતા એમ કહેતા કે અપૂર્વતા આપતી હતી, નવું આવતું હતું ને, નવું શબ્દ ઓછો પડે છે. તો કે નવીનતા આવતી હતી એની, એ તો કુતૂહલનો, જિજ્ઞાસાનો અને માહિતીનો વિષય. અંદર જે દ્રવ્યાની યોગની ગહનતામાંથી ભાવો નીકળતા એમાં અપૂર્વતા આવતી હતી. હા, હજી કે છે કે અપૂર્વ, ગુરુદેવની વાણી અપૂર્વ હતી એમ નહીં, પણ એ જેટલી વાર સાંભળો એટલી વાર અપૂર્વ લાગતું હતું. એનો અર્થ શું છે કે એ કેટલા ઊંડેરીને કાઢે છે એને સમજાતું, પોતાને સમજાય છે કે ક્યાં જઈને કાઢે છે આ વાત. વાણીનો વિષય નથી, એ તો એક ઇન્ટરલિંકનો વિષય છે. આને જ્ઞાન છે, આને જ્ઞાન છે તો સમજે છે, બીજાને ખબર પડે એવો વિષય નથી. એટલે એક સંકેત આપે છે કે શું કે અપૂર્વ વાત છે, સમજાય એટલું સમજો. ગુરુદેવ ઘણા સંકેત કરતા હતા, સમજાય એટલું સમજો, કહેવાય છે ઘણું, સમજાય એટલું સમજો, નહીંતર જિજ્ઞાસા રાખો, કઈક છે અપૂર્વ વાત, કઈક અપૂર્વ છે એમ સમજો. એવું બધો એ વિષય છે. એમાં શક્તિનો વિષય તો બહુ રસિક વિષય આવશે, પ્રવચનો શક્તિનો વિષય ઘણો રસિક. કેમ કે આત્માનું એ મૂળ સ્વરૂપ છે, એ ત્રિકાળી સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે, અને એ જ અવલંબનનો વિષય છે. અવલંબનભૂત વિષય, પ્રયોજનભૂત વિષય જે કાંઈ હોય તે આ એક જ છે. એટલે એના ઉપર જે સૂચનો આવતા હતા એમાં ઘણું જ્ઞાન આવતું હતું અને આત્માને હિત થાય એવી શૈલી હતી. તેત્રીસ સાગર ચર્ચા કરે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વભાવની ચર્ચા કરે, અને એવી સ્થિતિમાં એ હોય છે ત્યાં કે એ આયુષનો એને પ્રતિબંધ હોય છે ચારિત્ર પૂરતો. બહાર નીકળ્યા સીધું ચરમ શરીર, કોઈ સરવાર સિદ્ધિના દેવને દેવ પછીનો જે મનુષ્ય ભાવ આવે એ પછી કોઈ ભાવ હતો નથી. છેલ્લું શરીર હોય છે ચરમ શરીર, એકાવતારી, બધા જ એકાવતારી હોય છે. એવી ત્યાં ચર્ચા કરે છે, પણ અંતરમ તૈયારી એવી થાય છે, એક જ ભાવ રહીએ બીજો ભાવ નહીં. જે ગુરુદેવ શ્રી શબ્દ વાપરતા હતા, દેવાનુપ્રિય એ સર્વાર સિદ્ધિના દેવોની ભાવના છે. કોની? સર્વાર્થ સિદ્ધિના દેવોની ભાવના હોવાથી એને એ ભાવ પ્રિય હોવાથી મનુષ્યપણે કોઈને ગુરુદેવ સંબોધન એમ કરતા કે કા દેવાનું પિયા કેમ છો, સમજાણું તમને, વાત આમ છે દેવાનું પિયા, વાત આમ છે એમ કરે છે. મનુષ્ય ભાવ એને દેવાનું પ્રિય
કહે.
જેની ભાવના સર્વાર સિદ્ધિના દેવો ભાવે છે એમાં તો તું આવ્યો છું એમ કે છે. હવે સદુપયોગ કર એમ કેવું છે. દેવોને જે જેની વાંછા થાય છે, જેની ઈચ્છા થાય છે, જેની ભાવના થાય છે, એ તને મળી ગયું. સર્વાર સિદ્ધિથી ઊંચો કોઈ દેવલોક નથી, કોઈ દેવપદ નથી. આખો જે દેવલોક છે એમાંથી સાત રાજ્યમાં સર્વાર સિદ્ધિ, એના ઉપર કોઈ દેવ નથી. એમાં બધા જ ઇન્દ્ર, કોઈના ઉપર કોઈ નહીં, કોઈનો ઇન્દ્ર કોઈ નહીં. એવી પરિસ્થિતિમાં એમ કે છે કે નહીં, મને મનુષ્ય પ્રિય છે, મારામાં ખામી છે, આ ભાવની ખામી છે, આ ભાવમાં મનુષ્ય પણ ગંભીર છે.
જય વિદ્યાનંદ બાલ જય ધારણ જય હો શ્રી કાંતિભાઈ.